તારીખ 28/1/1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 438 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 542.
શ્રીમદ રાજચંદ્ર જીવનનો ધર્મ છે જે અત્યંત પરમાર્થના અભ્યાસે સ્પષ્ટપણે સમજાય છે. પરમાર્થના અભ્યાસ એટલે આત્મકલ્યાણના પ્રયત્ન પૂર્વક સમજાય છે. જીવનું જે મૂળ સ્વરૂપ છે, પોતાનું જે નિશ્ચય સ્વરૂપ છે, એ સમજવા માટે એકલો બૌદ્ધિક પ્રયાસ કામ નથી કરતો, પણ હેતુલક્ષી બૌદ્ધિક પ્રયાસ કામ કરે છે. હેતુલક્ષીમાં શું કે પરમાર્થનો હેતુ હોય, પરમાર્થનો હેતુ એટલે આત્મકલ્યાણનો જેમાં હેતુ હોય, એવા હેતુથી સમજવા કોઈ માગે તો તે જીવને સ્પષ્ટપણે સમજાય છે, નહીતર એનો ભાવ ભાસતો નથી. જે સ્વરૂપનો ભાવ ભાસવો જોઈએ એ ભાવ ભાસતો નથી, અને ત્યારે તે સમજાય આત્માપણું પણ અત્યંત પ્રગટે છે, અને પછી આત્મ સ્વરૂપ અત્યંતપણે એટલે બળવાનપણે પ્રગટ થાય છે. આ પ્રકાર સમજવાનો મુદ્દો છે. આત્મ સ્વરૂપને યથાર્થ પ્રકારે સમજવાનો આ પ્રકાર છે. કેટલું કેટલી સૂચના કર્યા પછી હવે પોતે અર્થ કરે છે કે સમજો તો આ પ્રકારે સમજો. આપણે ઉર્ધતા ધર્મનો વિષય ફરીને લઈએ. કોઈ પણ જાણનાર ત્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. કોઈ પણ જાણનાર આત્મા અન્ય કોઈ પદાર્થને જાણે ત્યારે પોતાના અવિદ્યમાનપણે જાણે એમ કેમ બને? જાણનાર પોતે જ ન હોય વિદ્યમાન અને જાણે એમ કેમ બને કે ન બને? જો એમ બનતું નથી તો, એમ બની શકતું નથી તો, પોતાની વિદ્યમાનતાને ચૂકીને જાણવું થાય છે, યથાર્થ જાણવું કેમ હોય? હું માત્ર જાણનાર છું એમ જાણનાર પોતાના ભાનમાં રહીને પોતાની વિદ્યમાનતાનો અર્થ શું છે? પોતાના ભાનમાં રહીને જાણે તો એનું જાણવું યથાર્થ છે, નહીતર જાણવું થાય છે પણ યથાર્થ જાણવું નથી થતું. કેમ કે પોતે પોતાને ભૂલે છે, પોતાની વિદ્યમાનતાને જ ભૂલે છે. ત્યાં મધ્યસ્થાનો અહીંયા સવાલ નથી, પણ વાસ્તવિકતા તો ચૂકી જાય છે. વાસ્તવિકપણે તો પોતે વિદ્યમાન છે, છતાં પોતાની વિદ્યમાનતાને ચૂકીને જાણે, ચૂકીને જાણે એ બરાબર નથી, અયોગ્ય છે. યોગ્ય નથી પણ અયોગ્ય છે. આપણે જીનેન્દ્ર દર્શન આર્ટિકલમાં એક વાતમાં આ વાતમાં ત્યાં સંકેત કર્યો છે કે જો જીનેન્દ્રનું સ્વરૂપ એ પોતાનું જે સ્વરૂપ છે એવું જ છે, તો એવા જીનેન્દ્રના દર્શન કરતા પોતાના સ્વરૂપ રૂપે બિરાજમાન છે, સ્વરૂપ સદ્રશપણે બિરાજમાન છે, એવા સ્વરૂપનો દર્શન કરતા પોતાના જ એવા સ્વરૂપના વિદ્યમાનપણામાં આવીને દર્શન કરે તો કેવો મેળ થાય છે? નહીતર માત્ર જાણે છે કે આ ભગવાન જીનેન્દ્ર આ પ્રકારે છે, પણ એના યથાર્થ દર્શન થતા નથી. ત્યાં એ વાત એવી સ્વરૂપ દર્શન વિદ્યમાન પણ આમાં હું આવો એમ પોતા પણ આવે છે. અહીંયા કોઈ પહેલા જનરલ વાત કરી છે કે કોઈ પણ જાણનાર હું એમ છું, કોઈ પણ જાણનાર બીજા કોઈ પણ પદાર્થને જાણે ત્યારે પોતાના અવિદ્યમાન પણ જાણે એમ કેવી રીતે બને? એમ તો બનવા યોગ્ય જ નથી. પ્રથમ પોતાનું વિદ્યમાન પણ ઘટે છે, મુખ્યપણે તો પોતાનું વિદ્યમાન પણ ઘટે છે, પ્રથમ જ વિદ્યમાન પણ ઘટે છે. અને કોઈ પણ પદાર્થનું ગ્રહણ ત્યાગ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે, એવું જ્ઞાન જ કારણ છે. ગ્રહણ ત્યાગમાં શું કહે છે કે ગ્રહણ છે ત્યાં ઉપાદેયપણું છે, ત્યાગ છે ત્યાં હેયપણું છે. અથવા ગ્રહણ ત્યાગ એવું કાંઈ ન થાય એવું કોઈ જરૂર નથી, એવા પણ પદાર્થો જગતમાં છે જેને અપ્રયોજનભૂત પદાર્થ કહીએ છીએ. ત્યાં તો કાંઈ ગ્રહણ ત્યાગનો પ્રશ્ન નથી, જાણીને ઉદાસીન જોઈએ છે. પણ એ ત્રણેય પ્રકારના જ્ઞાનમાં, હેયપણાના જ્ઞાનમાં, ઉપાદેયપણાના જ્ઞાનમાં, ત્યાં વિવેકરૂપ જ્ઞાન છે કે એવો કોઈ પ્રસંગ ન હોય તેવા જ્ઞાનમાં ગમે તે પદાર્થ જણાય આવે એવું જ્ઞાન થવામાં પોતે જ કારણ છે, એમાં જ્ઞાન પોતે જ કારણ છે. બીજા પદાર્થના અંગીકારમાં તેના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય તો જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે. હવે આપણે અહીંયા પૂર્વ શરત લાગુ કરીએ, ઉર્ધતા ક્રમ, ઉર્ધતા ધર્મ જાણવામાં, કે પરમાર્થને અભ્યાસે જાણવું છે, આત્મકલ્યાણના હેતુને વળગીને ઉર્ધતા ધર્મને જાણવું છે. કે જો હું ઉર્ધ છું, બધાને જાણવામાં હું ઉર્ધ છું, તો મને મારા પોતાના પોતાની જાતને અગ્ર રાખીને, ઉર્ધ રાખીને, મુખ્ય રાખીને જાણવું, તેમાં જ મારું આત્મકલ્યાણ પ્રાપ્ત થાય, સિદ્ધ થાય, તેમાં જ આત્મકલ્યાણ સમાયેલું છે. જો હું મારી જાતને પાછળ રાખું છું કે ગૌણ રાખું છું કે ચૂકી જાઉં છું તો મારું આત્મકલ્યાણ સંભાતું નથી. જાણનારને પોતાની મુખ્યતામાં રહીને જાણવું આ પારમાર્થિક અભ્યાસ છે. પરભાવ બે આવે છે, કેમ કે જેમ કે આહાર છે, તો આહારમાં આપણે શું કરીએ છીએ કે જે અભક્ષ્ય છે તે હોય છે આપણને, અને માત્ર ભક્ષ્ય છે એટલું જ આહાર કરવા યોગ્ય છે. તો એમાં હે ઉપાદે પણ આપણે નક્કી કરી. એવી જ રીતે પરપદાર્થની અંદર કે જે પદાર્થો આત્માને વિભાવના અને દુઃખના નિમિત્તભૂત છે એને આપણે હૃદય ગણીએ છીએ. જે પદાર્થો આત્માને હિતમાં નિમિત્તભૂત છે, દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષ, એને ઉપાદેય ગણીએ છીએ. જે જે ભૂમિકામાં હે ઉપાદેય પણ વર્તે છે જ્ઞાનની અંદર, જ્ઞાન વિવેક કરે છે, ભૂમિકા અનુસાર પ્રસંગ અનુસાર એનો વિવેક કરે છે. જેમ કે પ્રસંગ એક આવ્યો ભગવાનને પ્રતિમાની સ્થાપનામાં, જગતમાં એવા પણ અભિપ્રાયો છે કે જે સ્થાપના વિરુદ્ધ અભિપ્રાય ધરાવે છે અને એ સ્થાપનાને ઉડાડે છે, માનતા નથી અને એનો નિષેધ કરે છે. ત્યારે જ્ઞાની પુરુષ ત્યાં આગ્રહથી રહેશે અને બિલકુલ પ્રતિમાની સ્થાપના એ યોગ્ય છે, સાધક જીવ માટે યોગ્ય છે અને હોવી જોઈએ, હોવી ઘટે છે. એ પોતે સ્વરૂપે જ્ઞાનના પ્રસ્તાવનામાં એ વાત લખી કે પ્રથમ તો એમાં હું પણ ગણાયો હતો, તેથી ચોખવટ કરું છું હું અહીંયા આ સ્થળે કે હું આ પ્રસંગને ઉપાદેય માનું છું. ત્યારે એ જ પ્રતિમાની સ્થાપનાનો નિષેધ કરવા વાળો ઉપલી ભૂમિકાના ઉપદેશને મુખ્ય કરે કે ભાઈ તમે તો પર પદાર્થનો આગ્રહ કરવા વાળા નથી, તમે તો સ્વને વળગવા વાળા છો અને સ્થાપનામાં તો પર પદાર્થનો આગ્રહ તમે કેમ રાખો છો, એવો ઉપદેશ આપવા બેસે, ઉપદેશ આપવા માંડે. પ્રતિમાની સ્થાપના તો પર પદાર્થનો આગ્રહ થઈ ગયો, તમે તો આત્માને ઓળગો ને, તમારે તો આત્મસાધના કરવી છે, પછી પરનો આગ્રહ શા માટે? આ પ્રસંગે એ વાત તમે આગળ કરો, એ વાત તમારી ભૂમિકાને યોગ્ય તો ઉપદેશ દેવા યોગ્ય તો નથી, કેમ કે તમે તો નિષેધમાં ઊભા છો. તમે એકવાર આદર કર્યા પછી આ વાત કરો તો અમારે આગ્રહ કરવાનો પ્રસંગ જ નથી. પણ અમારા સિદ્ધાંતને બતાવીને, બુદ્ધિમાં તો માણસ આંટી મારે ને, આંટી મારાનો અર્થ શું છે કે કોઈને પાડી દેવો હોય વગર પરિસરમાં તો પગ આદર રાખો હોય તો પડી જાય, જેમ કે મેં આંટી મારીને પાડી દીધો. બુદ્ધિ નહીં આંટી મારે છે લોકો, કે જે લોકો પ્રતિમાની સ્થાપનાને ન માને એ આવી રીતે આપણો સિદ્ધાંત આપણે આગળ ધરી દઈએ કે તમે નિશ્ચયવાદી છો, તમે તો આત્માને વળગનારા છો, પ્રતિમાની સ્થાપનાને શું કરવા તમે આગળ કરો છો, મુખ્ય કરો છો અને આગ્રહ રાખો. એ વિશે આપણે ત્યાં ચાલ્યો જીવન દ્રષ્ટાંત, શ્રેયાંશ પ્રસાદજી આવ્યા હતા, બેંકને દબાણ કર્યું કે તમે બંધ રાખો સ્થાપનાને. મારા મોઢેથી હું ના નહીં પાડે, બહુ સ્પષ્ટ કર્યું મારા મોઢેથી આ વાતની હું ના નહીં પાડું. પછી એમને કહ્યું કે તમે જો આ વાત બંધ અટકશો નહીં, માનશો નહીં અમારું, તો અનેક પ્રકારની મુશ્કેલીઓ પણ તમને આવશે. એ એમને ખ્યાલમાં હતું એ સામે કેવા કેવા પ્રયોગ થવાના છે અને એમના ઉપર વોરંટ પણ આવેલું, એમને એ બધો ખ્યાલ હશે એમને કેમ મકમ રહ્યા, કાંઈ જવાબ નથી. બહુ જ હળવાશથી ધમકી આપી હતી, એક જાતની ધમકી હતી પણ સારા શબ્દોમાં, હળવા મૂડમાં, ધમકીના મૂડમાં નહીં. તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો હતો, મુશ્કેલી છે તો કંઈ નાની ડરતા હોતા નથી. મકમરી તો ફિર પેપર બાજીમાં એમાં આવ્યું કે સોનગઢના સૂત્રધારો અત્યંત જિદ્દી છે. સોનગઢના જે સૂત્રધારો છે અત્યંત જિદ્દી છે, સારા સારા માણસો સમજાવવા જાય તો પણ સમજતા નથી, બહુ જિદ્દ કરે છે. જીદમાં મક્કમતાને જીદમાં પણ ગણાવે, સરળતામાં પણ ગણાવે. તો એ હે ઉપાદેયનું જ્ઞાન છે એ તબક્કાવાર છે. હે ઉપાદેયના અનેક તબક્કા છે. માંસ ખાતો હોય એને લીલોતરી ખાવાનો ઉપદેશ દે તો મેં લીધું છે. એટલે શાકભાજીની વેરાયટી ક્યાં ઓછી છે કે શું આનો વધાર કરે છે એમ કે. પણ શાકભાજી ખાતો હોય એને એમ કે કંદમૂળ ન ખાવા જોઈએ. ભલે શાકભાજી તમે ખાવ પણ કંદમૂળ તો એ કંદમૂળ આપણે ન ખરા. એવી રીતે તબક્કાવાર હે ઉપાદેયનો ઉપદેશ છે. જે ભૂમિકામાં જે ઊભો હોય એને ત્યાંથી ઉપર ઉઠાવો છે. એ પ્રકારે પરપદાર્થનું પણ હે ઉપાદેયપણું છે અને રાગ હે છે અને વિતરાગતા ઉપાદેય છે. એ રીતે ભાવોનું પણ હે ઉપાદેયપણું છે. એના અલ્પમાત્ર પણ જ્ઞાનમાં, શું એ સંબંધના થોડા પણ જ્ઞાનમાં, કોઈ પણ ભૂમિકામાં પ્રથમ જે હોય તો જ તે થઈ શકે, જ્ઞાન હોય તો જ તે થઈ શકે. એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ, મુખ્ય રહેનારો, આગળ રહેનારો જે પદાર્થ તે જીવ છે. તેને ગૌણ કરીને એટલે તેના વિના કોઈ કાંઈ જાણવા ઈચ્છે તો તે બનવા યોગ્ય પણ નથી. માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કાંઈ જાણી શકાય એ એવો એ પ્રગટ ઉર્જતા ધર્મ છે. તે જેને વિશે છે તે પદાર્થને શ્રી તીર્થંકર જીવ કહે છે. તીર્થંકરે એને જીવ કહ્યો અને એ રીતે ઉર્જતા ધર્મથી જીવની વ્યાખ્યા કરી. પણ સમજનારે પરમાર્થના હેતુથી, અત્યંત પરમાર્થના અભ્યાસે એ જાણવા યોગ્ય છે. એટલે કે ઉર્ધતા કરીને ઉર્ધતા ધર્મને જાણવા યોગ્ય છે. ઉર્ધતા ધર્મને એ રીતે ખાલી બૌદ્ધિક સ્તરથી જાણી લીધો એમ નહીં, પણ ઉર્ધતા ધર્મને જાણતા પોતે પોતાને ઉર્ધ કરીને જાણે તો તે યથાર્થ છે. એટલે અત્યાર સુધી એમ બન્યું છે કે જીવ પોતે ઉર્ધતા સ્વભાવી હોવા છતાં, ઉર્ધતા ધર્મ વાળો હોવા છતાં, જ્ઞેય પદાર્થને ઉર્ધ્વ કરીને જીવે જાણવાની પ્રવૃત્તિ કરી છે અને જાણતા વેત જ એને વિપર્યાસ કર્યો છે. જાણવાની સાથે વિપર્યાસ સહિત જ જાણવાની પ્રવૃત્તિ કરી છે. તેથી ઊંધા ઘડા ઉપર બધા ઊંધા ઘડા પછી આવ્યા કે પહેલેથી જ ભૂલ કરી. જ્ઞેયને મુખ્ય કર્યું, જ્ઞાનને ચૂકી ગયો અને જ્ઞેયને મુખ્ય કર્યું, પહેલેથી જ આ ભૂલ કરી છે. એની મુખ્યતા કરી એને સાવ ભૂલ્યો છે અને જે જણાયું તેને મુખ્ય કર્યો છે. જો તો ખરો, સમજ તો ખરો કે કોની વિદ્યમાનતામાં તું જાણે છે, તો સમજાશે તું બરાબર. સમજવા બેસે તો બરાબર જિજ્ઞાસા રાખે સમજવાની, તો જિજ્ઞાસાથી આ વાત સમજી શકાય એવું છે. પણ કૃપાળુદેવે એક વાત વધારે કરી કે પરમાર્થના અભ્યાસે તું જાણજો. પરમાર્થના અભ્યાસે એટલે આત્માને મુખ્ય કરીને, ઉર્ધતા ધર્મથી સ્વરૂપને મુખ્ય કરીને, ઉર્ધ રાખીને તું જાણવાની પ્રવૃત્તિ કર. અને એ પ્રકારના અભ્યાસથી, એ પ્રકારના પ્રયત્નથી તું આ ધર્મને સમજ. જીવના ધર્મથી જીવ સ્વરૂપને સમજવાનો છે, જીવના ધર્મથી તો જીવના સ્વરૂપને સમજવાનો છે. તો જીવના સ્વરૂપને સમજવા માટે જીવને મુખ્ય કર, એ પારમાર્થિક અભ્યાસ છે, એ પારમાર્થિક પ્રયત્ન છે. કોઈ પણ વખતે કરે, જ્યારે જ્યારે જે પ્રકાર ચાલતો હોય ત્યારે, કોઈ પણ જે ચાલતો હોય સામે દરેક વખતે કરે ને, એનો શું વાંધો. જ્યારે પરિણમન જ એવું કરો તો આપણે ક્યાં કૃત્રિમતા કરવી છે, પહેલાં આમથી શરૂ કરું, પહેલાં આમથી કરું. જાણવાનું તો ચાલુ જ છે, જાણવાનું તો ચાલુ છે, પર દ્રવનું પણ જાણવું ચાલુ છે, પર ભાવનું પણ ચાલુ ભાન જાણવું ચાલુ છે. તો અત્યારથી શરૂ કરો, જ્યારે પરિણમન ચાલુ છે વર્તમાનથી શરૂ કરો. જે પ્રકાર હોય એ પ્રકાર છે. હા, એમાં શું છે કે ભેદ જ્ઞાનમાં જરાક વિશેષ વાત છે, એ પ્રયોગ છે, એ વિશેષ ખાસ પ્રયોગ છે. આત્મામાં એકાગ્ર થવાનો ખાસ પ્રયોગ છે, વિશિષ્ટ પ્રયોગ છે. એટલી વાત જરૂર છે. એટલે ત્યાં તો સ્પેસિફાઈ કરેલું છે, ત્યાં જરાક સ્પેસિફાઈ કરેલું છે. અને ત્યાં શું વાત લીધી છે કે એ ભેદ જ્ઞાનની ના પ્રયોગની ભૂમિકાએ જે આવેલો છે એવા જીવને લીધો છે, એટલે મોક્ષાર્થી જીવને લીધો છે સત્રધાર ગાથા પ્રમાણે. એટલે પૂર્ણતાનું લક્ષ્ય જેને બાંધ્યું છે, પછી જે ભેદ જ્ઞાનના પ્રયોગની ભૂમિકા સુધી પહોંચ્યો છે, એ સ્ટેજ સુધી આવ્યો છે, એને એમ કહેશો કે તમે અહીંથી શરૂ કરો. એમ પર્ટિક્યુલર સ્ટેજની પર્ટિક્યુલર વાત કરજો. અહીંયા એક જનરલ વાત કરી કે તું અહીંયા ભૂલો છું. હવે જીવ સ્વરૂપને જાણવું હોય તો આ પ્રકારના પ્રયત્નપૂર્વક તું જાણ. કૃપાણુદેવે એક પત્રમાં એવી વાત પણ કરી છે કે જ્યારે જ્યારે જીવ નિશ્ચય સ્વરૂપની વાત આવે ત્યારે તથારૂપ પ્રયત્નપૂર્વક એ વાતને એજન્ડા ઉપર લેવી. નિશ્ચયને જ્યારે કરતો હોય, વિચારવો હોય, સમજવો હોય, નિશ્ચય સ્વરૂપનો વિષય જ્યારે હોય ત્યારે નિશ્ચયનો વિષય એમને અધરથી ન લેવો. હું તો શુષ્કતા પણ યત્કિંચિત થોડો પણ અલ્પ પણ નિશ્ચય સંબંધીનો પ્રયત્ન કરીને, પ્રયત્ન સાથે એ વાતને લેવી, હાથમાં લેવી. ત્યારે વૈરાગ ઉપસમ એ ઉપદેશ બોધમાં આવ્યો. એ નિશ્ચય સ્વરૂપ છે, એ સિદ્ધાંત બોધનો વિષય છે. તો કે સિદ્ધાંત બોધનો વિષય નિશ્ચય જે સ્વરૂપ છે એનો અંદર પ્રયત્ન સહિત લેવો. જેમ કે જીવ આવો છે, જીવ આવો છે, જીવ આવો છે, એમ આવવાનું. જીવના મૂળ સ્વરૂપનો વાત એવી રીતે આવવાની. તો એમાં હું આવો છું એવો કાંઈક તારો પ્રયાસ ચાલવો જોઈએ. સ્વરૂપ સંબંધિત તારો કંઈક પ્રયાસ ચાલી અને એ વિષયને તારે જ્ઞાનમાં લેવો. એવા વિના પ્રયત્ને જો એ વિષયને તું જ્ઞાનમાં લઈશ તો થર્ડ પર્સન થઈ જશે અને શુષ્કતા આવે.
અને વિકલ્પાત્મક રીતે પહેલાં તો શરૂઆત થતો ઉદ્યોગ
જ્યારે કોઈ જીવ આવા પ્રકારના અંદરના પ્રયત્નમાં આવે છે ત્યારે થોડી ચંચલતા ઘટે છે. જે ઉપયોગની સ્પીડ છે જીવોને બદલવાની એમાં ફરક પડવાનો. પ્રયત્નના કાળમાં આ પ્રકારના પ્રયોગ ખાસ કરીને આ પ્રકારના પ્રયત્નના કાળમાં ચંચલતા ઘટવાની. પ્રયત્નના કારણે ચંચલતા તો બે વખત ઘટવાની, ચંચલતા તો ઓછી થવાની. એવો જ અંદરનો વિષય છે કે એટલા સ્થિરથી પછી નિયો બદલવાનું નહીં બને જ્ઞાનને. એટલું જ્ઞાન ધીરું થાય છે, ધીરું થાય છે, સ્વયં જ ધીરું થાય છે. એવું મને ઓટોમેટિક હું જાણનાર ઉપર જ્યાં વજન આવે. ગીતા ધર્મમાં શું છે, હું પ્રથમ હું જાણનાર, પછી જે કાંઈ જણાય તે છે પ્રથમ હું જાણનાર, એમ જ્યાં વજન આવે ત્યાં ફેર પડી જાય. વજન ત્યાં જાણનાર ઉપર ગયું અને જ્યાં જણાનાર પદાર્થ ઉપરનું વજન ઘટ્યું ત્યાં તફાવત બહુ મોટો પડી જાય છે. પરિણામમાં તફાવત બહુ મોટો પડી જાય છે અને એ પ્રકારનો અભ્યાસ એટલે પ્રેક્ટિસ જેને અત્યંત પરમાર્થના અભ્યાસે એટલે આ પ્રકારની આત્મહિતની પ્રેક્ટિસ છે. આ જીવ સ્વરૂપ અને એના ધર્મો અત્યંત ફૂટપણે અત્યંત સ્પષ્ટપણે જણાવવા યોગ્ય છે, નહીતર અત્યંત સ્પષ્ટપણે જણાવવા યોગ્ય નથી. કલ્પના કાંઈક ને કાંઈક કરે કે આવો 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 આવો, એ બધું ધૂંધળું કલ્પના મારી પોતાના પરિણામથી પ્રેક્ટિકલ થાય છે જણાય. એ તો એક તો જાતફેર પરિણમન થઈ જાય, પ્રકાર જ જુદો થઈ જાય. બહુ મોટો રેડિકલ ચેન્જ છે એની અંદર. એક પહેલી સૂચના કરી છે આ પત્રમાં, પ્રથમ જ એ સૂચના કરી છે. હું ચૈતન્યમાં છેલ્લે એ જ લીધું પાછું એમણે કે તે લક્ષણ પ્રગટપણે 369માં બીજી લીધું, તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાં અચળ એવું નિરાબાધ પ્રકાશ્યમાન ચૈતન્ય, તે જીવનું જીવનું તે લક્ષણ તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતા પ્રગટ દેખાય છે. બીજા પ્રત્યે ઉપયોગ વાળતા નથી દેખાતો. એટલે પોતે વાત કરે છે પણ પ્રયોગ સાથે મૂકતા જાય છે, વાતમાં પ્રયોગ દર્શાવતા જાય છે. આમ કરતો, આમ પ્રયોગ કર, આમ પ્રયોગ કરીને જાણ, આમ પ્રયોગ કરીને જાણ, એવું થઈ છે. યથાર્થ સ્વાધ્યાયમાં તો એવું છે કે પ્રયોગ ચાલુ થવો જોઈએ. સુનતે હિ પ્રયત્ન ચલના ચાહીએ, ફગાનીજીની ભાષામાં કહીએ તો. પછી સુનતે શબ્દો લઈએ તો પડતે હિ પ્રયત્ન ચાલુ હોના ચાહીએ, ચાલુ હોવાના ચાહીએ. જાણી પોતે એમ કહે છે કે તું આ પ્રયત્ન આ રીતે પ્રયત્ન કરીને સમજતો, એ પ્રયત્નથી સમજવું. જે પ્રયત્નથી સમજાવવા માંગે છે એ પ્રયત્નથી જ સમજવું. બીજા પ્રકારની જે સમજવાની અત્યાર સુધીની કેવ કે પદ્ધતિ હોય એ બદલી નાખવી. જુઓ કેટલો મોટો ફરક પડે છે, સમજણ સમજણમાં કેટલો મોટો ફરક પડે છે. એકદમ રાસાયણિક તફાવત દેખાશે. શાસ્ત્રમાં તો અનુભવને રસાયણ કીધું છે, આ અનુભવ પદ્ધતિ છે. એટલે બહુ મોટો ફરક. કોઈ પણ ઉદયમાં લાગુ કરી શકાય છે. જુઓ કેટલો મોટો ફેર પડે છે. ગમે તે ઉદયમાં લાગુ કરો, બહુ મોટો ફેર પડે છે. બહુ મોટો ફેર એટલે પોતાના ચૈતન્ય રસથી દૂર જાય છે, આત્માનો ભાવથી દૂર જાય છે, તમે તો પદગુણનો અનુભવ તીવ્ર કરે છે, તીવ્ર રસ કરીને કરે છે. એ વાત સમજાણા પછી પણ તમે એને છોડી નથી શકતા, અથવા એ પરિણામો છૂટવા તમને મુશ્કેલ અથવા કઠણ લાગતા હોય છે, પણ આ પ્રયોગો કરીને તમને એમ લાગશે કે ઓહો આશ્ચર્યકારી પરિણામ આવ્યું. છે એ પ્રયોગ કરતા જે રિઝલ્ટ આવશે એ તો આશ્ચર્યકારી લાગશે. એટલો મોટો ફેરફાર પ્રયોગથી થાય છે. સમજણ અને પ્રયોગમાં આટલો ફરક છે. એ વાતની સમજણ કરવી અને એને પ્રયોગાન્વિત કરવી એ સમજણને, એમાં બહુ મોટો ફરક છે. કેમ કે એનું અમલીકરણ જ છે સીધું, સમજણનું અમલીકરણ છે. અને અમલીકરણ છે એ તત્કાળ ફળ આપે છે. એ જ વખતે એનું અસર જોવામાં આવે છે કે શું અસર થયું પ્રયોગની. જે પરિણામો છોડ્યા છૂટતા નથી એ પરિણામો સહજ માત્રમાં છૂટી શકે છે, એવું સરસ પરિણામ આવે છે. જાણનારની પ્રધાનતામાં ઉર્ધતામાં આવી જાઓ, પ્રયત્ન કરો. એ સ્વરૂપ પણ એવું જ છે, પ્રગટનનું ધ્યાન પ્રગટમુખ આગળ જગત ઉલ્લંઘી જાય જેને. આ તો જગત ઉલ્લંઘન કરીને જાય છે. પ્રગટ તો એવું છે, મુખ્ય તો એવું છે, જાય છે ઉલ્લંઘન કરીને. જ્યોતિ વિના જુએ જગદીશજી, પોતે જગદીશ છે ને, જ્યોતિ વિના જુએ છે. નામની જ્યોતિ મૂકવા છે, એના વિના જોવા માંડે. અંધો અંધો પડે, આંધળે આંધળો હાલે છે બધું. આવું આ વાંધો આંધળું જગત હાલે છે. પ્રેક્ટિસ ઘણી કરી, મુમુક્ષુની ભૂમિકામાં પ્રેક્ટિસ ઘણી થઈ. એ પ્રેક્ટિસથી પછી આખી ઓરિયન્ટેડ પોઝિશન આવે છે. હા સહજ, પછી કોઈ પણ કાર્યની પ્રેક્ટિસ છે ને એ સહજ તાલી આવે છે. તમે પહેલી રોટલી વણવા જાઓ ત્યારે તમને પાંચ પછી રોટલી બગડે અને કંટાળો આવે કે આ છે સરખું થતું નથી. હવે વાત કરતાં કરતાં કરી નાખો, બીજા 56 વિચાર કરતાં કરતાં થઈ જાય. પહેલી વખત ડ્રાઇવિંગ શીખે ત્યારે એમ થાય ઘરે 5-7 જગ્યાએ ઓપરેશન કરવાનું, આમાં ભૂલ થાય તો જાનનું જોખમ, ડર લાગે જરાક સ્ટીરિંગ ઉપર બેસ્ટ થાય તે માણસને. 5-7 જગ્યાએ અને બહુ ફાસ્ટ ડિસિઝન લેવા પડે બધા જ. તે જેટલા ઓપરેશન છે એ સેકન્ડોમાં એના ડિસિઝન લેવા પડે છે. બીક લાગે કામાં તો ભૂલ થાય તો કામાં મરી જાય ને કાં આપણે મરી જઈએ, બેમાંથી કંઈક થાય, જોખમી કામકાજ છે. આજે હાવ અભણિયા ને અંગૂઠા છાપ માણસ હોય ટેરર 32 બિલના ટેરર ચલાવતા હોય છે, નામાં નામા ટ્રેલર આવે છે અને ચલાવનારો કઈ ભણેલો ગુણેલો એજ્યુકેટેડ માણસ હોય છે એવું કઈ જરૂરી નથી. અને સહી કરતા નું આવડતું હોય, નામ લખતા પોતા નું આવડતું, પ્રેક્ટિસ પ્રેક્ટિકલ જ્ઞાન એટલું છે. એનું છેલ્લું બિલ ક્યાંથી પસાર થશે એને ખબર છે, ઘાટમાં ચાલતા હોય છે આ ટ્રેલર. હમણાં આપણે ગયા ને દેવલાલી ઘાટ આવે છે ભાઈ રોડ ગયા તમે, ઘાટમાં ટ્રેલર ચાલતા હોય કેવી રીતે ચાલે પ્રેક્ટિસ. દુનિયાભરના 56 વિચાર કરતા કરતા ડ્રાઇવિંગ કરે છે કેમ, પ્રેક્ટિસ થી સરસ થઈ ગયું એ વાત. પ્રેક્ટિસ વિશે જ એવો છે કે એટલી શક્તિ, કાર્યશક્તિને કાર્યક્ષમતાને ઉત્પન્ન કરનારી ચીજ પ્રેક્ટિસ છે. એબિલિટી આવી જાય જે કામની તમે પ્રેક્ટિસ કરો એની એબિલિટી ઘણી ઊભી થાય છે, ચમત્કારિક એબિલિટી છે. આ સર્કસમાં જીવોને કેવા ખેલ કરે છે, આશ્ચર્ય પામે એવા જ ખેલ કરે છે, અમારી જાનના જોખમના જ બધા ખેલ હોય છે. ફરતા કાકડા ફેંકે છે, બધું ફરતું હોય સામે વાગી જાય છે, આંખે વાગે ને ક્યાં વાગે નો ક્યાં વેળ છે. હાથમાં કેટલા દડા હોય, એકે હાથમાં ન રહીએ ને એકે બધા ફરતા જ જાય, બે દડા કરો તો ન રહીએ આપણા હાથમાં, 12-13 દડા આમને ઉજાડ્યા કરે, હાવ રમત રમત કરતા ને તમને અસાવતા જાય ને રમતો જાય. આવે છે પ્રેક્ટિસ. પ્રેક્ટિસ એ બધું સહજ છે, પ્રેક્ટિસ એ બધું સહજ છે. બરાબર મેળ છે, દરેકે પોતાની ભાષામાં વાત કરી છે, દરેક જ્ઞાનીએ પોતાની મૌલિક પદ્ધતિમાં વાત કરી છે, અને જે સ્ટાઇલથી એ વાત કરે છે કેમ કે પરિણમતા પરિણમતા કહે છે ને, એટલે એમની મૌલિકતા ઉપર પણ માન ઉપજે એવું છે. ઘણા એમ કે ને કે મને કૃપાળુદેવની પદ્ધતિ બહુ ગમે પણ ગુરુદેવની કથન પદ્ધતિ ન ફાવે, કોઈ એમ કે મને ગુરુદેવની કથન પદ્ધતિ બહુ ફાવે પણ કૃપાળુદેવની પદ્ધતિ બહુ ન ફાવે, ત્યારે મને નવાઈ લાગે. આમાં ન ફાવા ફાવા જેવું શું છે, દરેક જ્ઞાનીઓ પોતાની પદ્ધતિથી મૌલિક પદ્ધતિથી એ મૌલિકતાને એની સુંદરતા પદ્ધતિમાં એવી સરસ હોય છે કે બધી જ પદ્ધતિ ગમે એવી હોય છે, કોઈ ન ગમે એવી પદ્ધતિ હોતી જ નથી. પણ એક પૂર્વગ્રહ મિસકોન્સેપ્ટ એવો થઈ જાય છે કે મને આ પદ્ધતિ જ ફાવે છે, મને આ પદ્ધતિ નથી ફાવતી, બરાબર નથી. બધામાં એવી જ મૌલિકતા ને એવી જ સુંદરતા, કેમ કે પરિણામોને અનુભવ પોતે જ સર્વાંગ સુંદર છે, તો એને જે આ શાંતિ ને આનંદની વાત જે અનુભવ કરે છે એની વાતમાં પણ શાંતિની અસર આવે એવી વાત હોય છે. એ અનુભવ પ્રકાશમાં લીધું છે કે જેની વાત કરતા અનુપમ આનંદ થાય એના પરિણામની શું વાત કરવી પછી, જે આત્માની વાત કરતા પણ અનુપમ આનંદ થાય એના પરિણામની શું વાત કરવી. જિસકી ચર્ચના ઇતની સુંદર હૈ વો કિતના સુંદર હોગા, એવી વાત છે. અત્યંત પ્રગટ છે આત્મા, છે આત્મા, પ્રગટ છે આત્મા, અત્યંત પ્રગટ છે, કેમ કે સ્વસંવેદન પ્રગટ અનુભવ ગોચર છે, ત્યાંથી વેદનથી પકડાય છે સિદ્ધ આત્મા. એવી કેવી શૈલીથી વાતો કરું છું. 710 માં એ વચન દીધું છે ને, બહુ સરસ લીધું. જ્ઞાયકતામાં જો ભિન્નતા લીધી, ઉર્ધતામાં મુખ્યતા લીધી અને જ્ઞાયકતામાં ભિન્નતા લીધી. એટલે ભેદ જ્ઞાન જે છે એમાં જે દ્રવ્ય અને ભાવોથી પોતે અભિન્નતા કરી રહ્યો છે એ પહેલું જ છોડાવે છે, અને પછી જ્ઞાનની જ્ઞાનથી આત્માની મુખ્યતામાં લઈ આવે છે. એટલે એની જે પ્રોસેસ છે, એ જીવ જ્યાંથી ઊભો છે ત્યાંથી ઉપાડે છે. પ્રોસેસ છે જે જ્ઞાનનો પ્રોસેસ. જ્ઞાન જ નહીં જ્ઞાન છે, જ્ઞાન જ સેમ્પલ છે ને, લક્ષણ તો જ્ઞાન જ છે. તો કયું જ્ઞાન? તો પણ પરપદાર્થ ને જાણે છે, જ્ઞાન છે કે નહીં એ જ્ઞાન ની વાત ચાલે છે, કોઈ બીજા જ્ઞાન ની વાત નથી ચાલતી. પ્રગતિમાં જળ પદાર્થો અને જીવ તે જે કારણે કરી ભિન્ન પડે છે તે લક્ષણ જીવનો નાયકપણા નામનો ગુણ છે. એક જ લક્ષણ એવું છે કે જળ ચૈતન્યની ભિન્નતા કરે છે. એટલે એવું કોઈ વિશિષ્ટ લક્ષણ નથી કે જે ભિન્નતા કરે. માણસ તો માણસ છે, આટલામાં બધાય માણસ છે 50, પણ ફલાણો માણસ એને કોઈ ખાસ લક્ષણ આપે તો જ જુદો પડે. ચશ્મા વાળા તો અહીંયા 10 જણા હતા, કેમ ખબર પડે ફલાણો? એનું ખાસ લક્ષણ આપે ત્યારે જ એ માણસને જુદો ઓળખી શકાય, ત્યાં સુધી જુદો ન ઓળખી શકાય. એવી રીતે જ્ઞાન છે સર્વ પદાર્થોથી આત્માને જુદા પાડવા માટે એક સ્પેસિફિક લક્ષણ એવું છે કે જેથી આત્માને જુદો પાડી દે. અને અત્યાર સુધી પોતાપણું કરીને, એટલે અભિન્નપણું કરીને જુદો નહીં પડીને જ અહિત કર્યું છે. અહિત કઈ રીતે કર્યું? જુદો હોવા છતાં જુદો નહીં અનુભવીને, જુદો નહીં પડીને અહિત કર્યું છે. અને એને જુદો પાડવા માટે જ્ઞાન જ લક્ષણ છે, બીજું કોઈ લક્ષણ નથી. ગુરુદેવ ત્રણે કાળ એ જ્ઞાન જ લક્ષણ છે. તમે સામે પરિસ્થિતિની ચર્ચા ઉપર વાત કરી છે કે ત્રણે કાળે જ્ઞાન જ લક્ષણ છે. એટલે આત્માને ભિન્ન પાડવા માટે બીજા લક્ષણથી પ્રયત્ન ન કરવો. પ્રગટ એવા જળ પદાર્થો અને જીવ કે જે કારણે કરી ભિન્ન પડે છે તે લક્ષણ, જે કારણ અથવા જે લક્ષણ કરીને ભિન્ન પડે છે તે લક્ષણ જીવનો નાયકપણા નામનો ગુણ છે. કોઈ પણ સમયે નાયક રહીતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં. બહુ મોટા સિદ્ધાંતની વાત કરી કે જીવનો અનુભવ કરે અને નાયક રહીતપણા વડે જીવનો અનુભવ કરે એ કોઈ રીતે બની શકે નહીં. એટલું અસ્તિત્વ પકડે તો ન થાય એમ કે છે, કેમ કે અનુભવનાર પણ જ્ઞાન છે. અનુભવ કરવાનો ધર્મ પણ જ્ઞાનમાં છે, વેદન કરવાનો ધર્મ પણ જ્ઞાનમાં છે. એને મૂકીને કોઈ અનુભવ કરે એ વાત કેવી રીતે બનવા યોગ્ય છે? એ બની શકવા યોગ્ય નથી. એટલા માટે જેવો કોઈ જે કોઈ પ્રસંવેદનની સ્વાનુભૂતિની ચર્ચા કરે છે એમાં જ્ઞાનવેદનનો વિષય ન આવે તો એ વાતને સમજતા નથી, એના અનુભવમાં એ ચીજ આવી નથી, એ નક્કી થાય. બહુ સરસ આવે છે, બહુ સંક્ષેપમાં લીધું છે પણ મુદ્દે સરસ આવરી લીધો. કાલ ધરા વિસ્તારથી લઈ જ નહીં. हो गया फिर सीधा हो गया। तो हम जो वो बात स्वीकार नहीं करते, इसका मतलब ये है कि हमको सीधा तो होना है लेकिन आड़ा हुए बिना सीधा होना है। इसका मतलब कि हमको सीधा होना नहीं है, घड़े को सीधा नहीं करना है, ऊंधा ही रहना है, इसका मतलब वो हो जाएगा। कोई आदमी खड़ा है, उसको सोना है, बैठे बिना सो जाना है, हमको बैठना नहीं, हमको तो सोना ही है, तो बिना बैठे सोया नहीं जाता। अगर बिना बैठे सोने के जाओगे तो सोने लायक रहोगे भी नहीं, ये बात हो जाएगी। साइंस है, ये विज्ञान है, तो वस्तु के स्वरूप अनुसार उसका काम होता है, परिणाम जो होते हैं वस्तु के विज्ञान के अनुसार होता है, ऐसा हम चाहे इतना नहीं, ऐसा नहीं होता है। इसलिए कृपालु देव ने तो ठोक ठोक कर बात किया है, सत्संग का आश्रय, सत्पुरुष का आश्रय क्यों उतना जोर से कहते हैं? अनेक भाव के परिश्रम और अनेक भाव के अनुभव का निचोड़ है ये विषय, तो वो कोई मामूली बात नहीं है। सीधी शादी लगती है सीधी शादी, लेकिन ऐसा नहीं है, इसके पीछे एक भाव का अनुभव नहीं है, भूतकाल के अनेक भाव का अनुभव जाति स्मरण में है, ज्ञान में है, और उसका निचोड़ निकाल करके दिया है, ऐसा नहीं दिया है।
टेढ़े होने में पसीना आ जाता है,
तो सीधा तो होगा कहां से? ठीक, जिसको टेढ़े होने में पसीना आता है वो सीधा होगा कहां से? इतना तो बीमार है वो कि टेढ़ा नहीं हो सकता है, वो सीधा होगा कहां से? तो ये बीमारी ज्यादा बढ़ गई उसमें, तो ये बात हो गया। बहुत गंभीरता से विचार करने की चीज है, ये बात है तो कोई समझने लायक चीज है। हाँ, इसी को स्वच्छंद भी कह सकते हैं कि हम हमारी मनमानी करने चाहते हैं, ज्ञानी कहते हैं वैसा हम करने नहीं चाहते। हाँ, जहां तक ये परिभ्रमण की चिंता खड़ी नहीं हो जाए और हमारा क्रम के पहला कदम में हमारा परिणाम नहीं आ जाए, वहां तक रात्रि दिन निरंतर। मतलब क्या कि जो जो प्रसंग, जो जो पदार्थ, जो जो संयोग प्रीति का कारण बनता है, वहां उसका विचार कर लेना कि ये कैसा हो रहा है। जो हमको सुखदायक नहीं है, जो स्थिर नहीं है, अस्थिर है, अनित्य है, और जो हमारा रक्षण नहीं कर सकता है, ऐसे पदार्थ में हमको क्यों प्रेम आता है, क्यों प्रीति आती है, क्यों रुचि आती है, क्यों खिंचाव आता है, उसी वक्त विचार करें। बाद में विचार करें वो भी नहीं, उसी वक्त करें, ये प्रीति का रस टूट जाएगा और कम क्रम में प्रवेश हो ही जाएगा। फुर्सत मिले तब तो हम विचार करें या ग्रंथ लेकर के बैठ जाए और उदय के काल में प्रीति प्रेम रस कर ले, वो काम कभी बनने वाला उसी काल में करो। क्यों प्रेम हो रहा है, क्यों प्रीति हो रही है हमको, जिसमें कोई सुख का गंध भी नहीं है, वहां हमको सारपना क्यों दिखता है? जो नित्य नहीं है उसमें हम हमेशा के लिए जैसे जाएगा ही नहीं, मिटेगा ही नहीं, हम जाने वाले, ऐसा भाव क्यों रहता है?
कि हम तो मरने वाले ही नहीं है, ऐसा लेकर के क्यों चलते हैं?
ऐसा विकल्प और ऐसा विचार भी क्या
है? हाँ, विचार आता है मुंडान से आता है, विकल्प ऊपर ऊपर से आता है। विचार आता है तो जागृति आती है, विकल्प आता है तो जागृति नहीं भी रहती है। विचार और विकल्प में अंतर है, विकल्प जड़ है और विचार चैतन्य है, ऐसा लेना है। जो सही होता है, यथार्थ होता है, वो चैतन्य होता है। जो आत्मज्ञान का कारण है उसको आत्मज्ञान भी कह सकते हैं, जो संकित का कारण है उसको संकित भी कह सकते हैं, ऐसी बात है। फीलिंग है वो, शुरुआत से फीलिंग स्टेज में ही प्रवेश करना है। क्या विचार हम करते हैं उसमें हम थिंकिंग वाला स्टेज समझते हैं, वो सही विचार भी नहीं है। हमको उस वक्त कुछ फील होना चाहिए, क्योंकि ये जो सन्मार्ग है वो अनुभव प्रधान है, इसका मतलब वेदन प्रधान है। ये अनुभव प्रधान मार्ग है ना, तो अनुभव क्या चीज है? वो वेदन प्रधान है, अनुभव खुद वेदन है। तो हमारे मुमुक्षु की भूमिका में भी वेदन की प्रधानता होनी चाहिए, तभी हमको ये मार्ग मिलेगा जो अनुभव प्रधान है और वेदन प्रधान है। इसलिए विचार के साथ वेदन भी होना चाहिए। अकेला विचार है वो शुष्क हो जाएगा, वो नहीं चलेगा, वो परलक्षी विचार हो जाएगा, मतलब वो विकल्प हो जाएगा, ये भी नहीं होना। ये मुमुक्षु की भूमिका की बात खोद खोद करके निकालने जैसे है, क्या क्या पड़ा है, क्या क्या गड़बड़ होती है, कहाँ नहीं होती है, कैसे भूल खाते हैं, कैसे भूल नहीं खाएंगे, वो सब बात देखनी चाहिए। हाँ, ये सिद्ध पद का फाउंडेशन स्टोन है, नील का पत्थर है। ये मुमुक्षुता क्या चीज है कि सिद्ध पद का नींव का पत्थर है। वो कितना मजबूत होना चाहिए कि जिसके पर सिद्ध पद का पूरा कंस्ट्रक्शन चंतर हो जाए, उतना वो मजबूत होना चाहिए, जब ही वो काम आगे बढ़ता है। वरना तो अनंत काल से यही कारण से भटके हैं कि मुमुक्षुता भी सही सच्ची मुमुक्षुता कभी नहीं आई। एक दफे भी सच्ची मुमुक्षुता आ जाए तो निवेड़ा हो जाए, संसार का निवेड़ा हो जाए। दिखते हैं कृपालु देव, एक दफे भी सच्ची मुमुक्षुता आएगी वो तिर जाएगा संसार को। लेकिन कभी जीव को सच्ची मुमुक्षुता नहीं आई, मुमुक्षुता का आडंबर बहुत हुआ है, सच्ची मुमुक्षुता नहीं। शास्त्र भी पढ़े और बहुत सी बातें पूजा भक्ति आदि किया, लेकिन सच्ची मुमुक्षुता नहीं आई है। हाँ, और क्या फिर, जो सच्ची नहीं है तो दिखाव वाली है, दिखाव तो आडंबर को, एक ही बात है।
श्रीमद जी के तीन वाक्य आते हैं, एक अक्षर पर सत्य अर्थ जीव मां परिणाम पामे नहीं, साची मुमुक्षुता आवी नहीं, अने सत्पुरुष प्रति अनन्य भक्ति आवी नहीं।
बराबर, अनन्य भक्ति, भेद रहे ऐसी नहीं, अन्यपना रहे ऐसी नहीं, अनन्य, अन्य नहीं रहे ऐसी, भेद नहीं रहे, वो आप, वो हम, वो दूसरे, वो दूसरे, वो बात बीच में नहीं रहे, निकल जाए। कबीर जी गाते हैं कि दूसरा तो समाता नहीं है, यहाँ गुरु और शिष्य के बीच में दो पना रहता नहीं है, जहां में दूजो नहीं। दूसरों में तो दूसरा हो ही नहीं सकता, गुरु दूसरा और मैं दूसरा, वो बात रही, बात खत्म। उतना अनन्य भक्ति, अनन्य प्रेम आ जाए तो सब आगम भेद सो उर्वशे, आगम के सब रहस्य उनके हृदय में आ जाता है, उतनी निर्मलता आ जाती है, शास्त्र पढ़ने की जरूरत नहीं रहती। जी,
विचार के साथ वैराग्य की जरूरत रहती है,
विचार के साथ
वैराग्य,
वैराग्य, हाँ उस, वो तो वैराग्य तो कारण है, ये यही वैराग्य इसका तो फल है। जो अनित्य है, असार है, अशरण रूप है, उसमें विरक्तता ही आएगी, इस विचार से क्या आएगा, विरक्तता ही आएगी, निरस्ता आएगी, उदासन। पहले क्रम में आए भाव भ्रमण की चिंता में आए तो उदासीनता आए बिना रहे नहीं। उदासीनता आए तो समझना कि भाव भ्रमण की चिंता है, अगर उदासीनता नहीं आई तो भाव भ्रमण की चिंता हुई भी नहीं है। क्रम ही नहीं शुरू हुआ है, और क्रम शुरू होने के लिए इस प्रकार के जो विचार है, यही संसार में भटकते हुए जीव का टर्निंग पॉइंट यहां से चालू होता है। ये टर्निंग पॉइंट की बात है, यहां से वो टर्न लेगा। अगर टर्न नहीं लिया तो जो चला है अनादिकाल से वही संसार चला रहेगा। यहां से मोड़ ले लिया पूरा क्रम में आ जाएगा और ये मोक्ष तक पहुंच जाएगा, पूर्णता तक पहुंच जाएगा। हाँ, वो रिजल्टेड पोजीशन है, वैराग्य है वो रिजल्टेड पोजीशन है, ओरिएंटेड पोजीशन है। क्या प्रश्न है?
इसके बाद में वो वाली बात
है। हाँ, वो बात तो क्या होती है, योग्यता विशेष पक्ति है और कोई ज्ञानी पुरुष का योग भी मिल जाता है तो उसकी जो संसार परिणति है उसका भेद हो जाता है, छेद हो जाता है, आत्म जागृति, आत्म कल्याण की जागृति आ जाती है यथार्थ प्रकार से। थोड़ा लंबा छोड़ा विषय है, घंटा भर का होता तो ऐसा बनता है, उसको आत्मयोग भी कहते हैं तथारूप योग भी कहते हैं। और इस भूमिका में आता है तो जीव को अंदर से मोक्ष का भणकार आए बिना नहीं रहता, ये इसका सिम्टम है, उसको मोक्ष से दूर नहीं है, अंदर से भणकार आएगा। गुरुदेव कहते थे कि ये बात ऐसी है कि सुनने वाले को मोक्ष का भणकार आएगा, तो समझ लेना कि यथार्थ सुना है, यथार्थ जागृति आ चुकी है। ऐसे थोड़ा आगे का विषय है और लेंगे। समय सार पता था।
बपोर नो स्वाध्याय नो समय 3:30-4:30 रहे छे अने ते दरमियान स्वाध्याय मां श्री समाचार रहे 17:00 प्रारंभ चालू रहे छे। जो मुमुक्षु भाईओ ने सूचना छे, जे मुमुक्षु भाई बहनो पाछा जवाना होय તેમણે પોતાના જવાબ અગર સૂચના શ્રી સૈવ્યસભાઈને અગાઉથી કરવા વિનંતી છે, તેમજ તેમનો ઉપયોગમાં લીધેલ ચીજ વસ્તુઓનો પ્રજો શ્રી સૈવ્યસભાઈ જાણ કરતા રહે જતા ન એવા વિનંતી કરવામાં આવે છે। દાનની જાહેરાત 501 રૂપિયા રજનીકાંત ભાઈ હેમાણી તથા ચંદ્રિકાબેન હેમાણી તરફથી છે। 5000 રૂપિયા શાંતાબેન દામાણી મદ્રાસ।